તારીખ 4/12/1998 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 437 અને 438 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 784
અને 37 નું પત્ર ચાલે છે. આનું 367 છેલ્લો પેરેગ્રાફ છે. તીર્થંકર દેવે અત્યંત વિચાર કરીને સ્વરૂપમાં તન્મય થઈને અથવા પોતે જ આત્માપણે થઈને આત્માને કહ્યો છે, પોતે પોતે શુદ્ધાત્મા થયા છે. તે જ્ઞાની તીર્થંકરાદિ જ્ઞાની પોતે શુદ્ધાત્મા થયા છે. એવો જે અનંત પ્રકારે વિચારીને પણ જાણવા યોગ્ય ચૈતન્ય ઘન જીવ કે બે પ્રકારે તીર્થંકરે કહ્યો છે. એટલે આત્મા જે ચૈતન્ય ઘન છે મૂળ સ્વરૂપે, એ બે પ્રકારે કહ્યો છે કે જે સત્પુરુષથી જાણી, એમણે કહ્યો છે કોના ત્યારે જાણવું, કે સત્પુરુષથી જાણી વિચારી સત્કારીને જીવે પોતે તે સ્વરૂપને વિશે સ્થિતિ કરે, જીવ પોતે તે સ્વરૂપને વિશે સ્થિતિ કરે. આત્માનું સ્વરૂપ જે કહ્યું છે તે સત્પુરુષથી જાણવું, ગુરુગમથી જાણવું, વિચારવું, આદર કરવો, સત્કાર કરવો એટલે આદર કરવો, સત્કાર કરવો એટલે બહુમાન કરવું, અને જે પોતે તે સ્વરૂપને વિશે સ્થિતિ કરે. જે શ્રવણ છે એ શુદ્ધાત્મા સંભળાવે છે, સત્પુરુષનો શુદ્ધાત્મા સંભળાવે છે. એ સાંભળવામાં જેમ આપણે કોઈનો સત્કાર કરીએ એવી રીતે શ્રવણનો સત્કાર થવો જોઈએ. ઉપેક્ષા ભૂલથી પણ ન થાય એ રીતે. કાલે વાત ચાલે છે કે ભાઈ સ્વાધ્યાયમાં કોઈ 2-5 મિનિટ મોડું કરે તો ગુરુદેવ ચલાવતા નહીં. જોકે 10-20-25 મિનિટ પણ મોડા આવવાવાળા જોવામાં આવતા, પણ એ તો પછી ગુરુદેવ ધ્યાન ન આપે. ધ્યાન કોના ઉપર આપે? એ નજીક હોય એના ઉપર. પાત્ર હોય, નજીક હોય, સમીપ હોય, એના ઉપર ધ્યાન આપે. બધા ઉપર તો ધ્યાન આપવું સંભવિત નથી, અને ધ્યાન આપે તો પછી પોતાનું ધ્યાન ન રહે એવી રીતે ધ્યાન આપે. પણ જે સમીપ હોય એને તો ખાસ કે બિલકુલ, કેમ કે એમાં 2-5 મિનિટનો સવાલ નથી. એ સ્વાધ્યાયનો અનાદર છે, સત્શ્રવણનો અનાદર છે, એમાં આત્માનો અનાદર છે. કેમ કે તો આત્મા સંભળાવે છે, તો આત્માનો અનાદર એમાં ઊભો થાય છે. એટલો આદર હોવો જોઈએ. આપણે તો અહીંયા કોઈ મળું નથી આવતું, એટલું સારું છે. આપણે 100% પહેલાં બધા આવી જાય છે, અહીંયા મળું નથી આવતું. ત્યાં બધું મળાવવાવાળા હતા, અહીંયા કોઈ મળું નથી આવતું. એટલો આદર તો હોવો, ઓછામાં ઓછો આ તો હોવું જોઈએ, કંઈ બહુ મોટી વાત નથી. નહીંતર તો બેદરકારી છે, નિગ્લેક્ટ કરીએ છીએ એમ થાય છે. સત્કાર કરવો એટલે જેમ આપણે જ્યારે કોઈ ધ્યાન આવે તો કેવી રીતે બધા ઊભા રહે છે સામે ઊભું કરવા, હા, આરતોરા લઈને મહેમાનોને છે, એમ નામ સત્કાર કરીએ છીએ ને આપણે. એમ સત્શ્રવણનો જે આપણને કહેવામાં આવે છે એનો સત્કાર કરવો જોઈએ. એટલે એ અંગીકાર કરવાની આપણી તૈયારી હોવી જોઈએ, તો આપણે સત્કાર કર્યો કહેવાય. અંગીકાર ન કરીએ તો એ સત્કાર ક્યાં કર્યો? તો હું ઉપરથી ગયું. ઉપરથી કેમ ગયું? કે બદરકારી હતી એટલે ગયું ઉપરથી, એમ નહી થયું. અને જીવ પોતે તે સ્વરૂપની વિશેષ સ્થિતિ કરે. પદાર્થ માત્ર તીર્થંકરાદિ જ્ઞાનીએ વક્તવ્ય અને અવક્તવ્ય એવા બે વ્યવહાર ધર્મવાળા માન્યા છે. એટલે શું છે કે પદાર્થ અવક્તવ્ય છે કોઈ અંશે, વક્તવ્ય છે કોઈ અંશે, સર્વથા અવક્તવ્ય નથી અને સર્વથા વક્તવ્ય પણ નથી, એમ બે પ્રકારનો ધર્મ પદાર્થમાં રહેલો છે. વાણી આત્માને પૂરેપૂરો કહી શકે એવું પદાર્થનું સ્વરૂપ નથી અને વાણીની શક્તિ પણ નથી. તેમ બિલકુલ પણ આત્માને કહી જ નથી શકાતો, એવું હોય તો આત્મા શબ્દ જ ન હોત વાણીમાં. અનુભવને યોગ્ય પદાર્થ હોવાથી અનુભવથી એનું અનુભવ જ્ઞાન અથવા સ્વરૂપનું ગમ્યપણું થાય છે, સ્વરૂપનો બોધ પ્રાપ્ત થાય છે અનુભવથી. અને એ અપેક્ષા એમ કહેવાય છે કે જો ખરેખર આત્માને જાણવું હોય તો અનુભવ કરો. ખરેખર જાણવું હોય તો તમે સાંભળ્યા કરો એમ નહીં, ખરેખર જાણવું હોય તો તમે વાંચ્યા કરો એમ પણ નહીં, ખરેખર જાણવું હોય તો તમે વિચાર્યા કરો એમ પણ નહીં, ખરેખર જાણવું હોય તો અનુભવ કરો. તો કે શું અનુભવમાં શું આવે છે? કે અતિન્દ્રિય આનંદ, અતિન્દ્રિય સુખ અનુભવમાં આવશે. કેવું હોય એ અતિન્દ્રિય આનંદ ને અતિન્દ્રિય સુખ તો એ કહી ન શકાય, એ અવક્તવ્ય પણ આવ્યું. તો કે સર્વથા કહી ન શકાય નહીં, એટલું કીધું ને કે અતિન્દ્રિય આનંદ અતિન્દ્રિય સુખ એટલું કીધું તો ખરું. એટલે વક્તવ્ય પણ છે એટલું, અને અનુભવ સિવાય ન સમજાય એટલું અવક્તવ્ય પણ છે, પાણીમાં ન કહી શકાય એટલું. એમ બે ધર્મવાળો પદાર્થ માન્યો છે. અવક્તવ્યપણે જે છે તે અહીં અવક્તવ્ય જ છે. જે અવક્તવ્ય છે એમાં તો કંઈક અવક્તવ્ય કહીને મૂકી દેવું પડે છે, એથી વધારે કે નથી કહી શકતા. તો વક્તવ્યપણે જે જીવ ધર્મ છે તે સર્વ પ્રકારે તો તીર્થંકર આદિ કહેવા સમર્થ છે. જે કહી શકાય એવી જીવના વિષયમાં વાત છે એ પૂરેપૂરી તો વાત જેટલી કહી શકાય એટલી સર્વ પ્રકારે દિવ્ય ધ્વનિમાં આવે, સદમસ્તમને એટલું ન આવે. અને તે માત્ર જીવના વિશુદ્ધ પરિણામે અથવા સત્પુરુષે કરી જણાય એવો જીવ ધર્મ છે. શું કહે છે? તીર્થંકર દેવની જે વાણી છે, અનક્ષરી વાણી છે અને વિશિષ્ટતા એ છે એમાં કે છદ્મસ્તની વાણીમાં જીવના પદાર્થ સંબંધી જે જે વાતો કરવી હોય તે ક્રમથી કરવી પડે. જેમ કે જીવમાં વ્યાપકતા પણ છે, ભિન્નતા પણ છે, વેદકતા પણ છે, પ્રત્યક્ષતા પણ છે, પણ એ ચાર વાત કરવા માટે ચાર શબ્દો ક્રમથી બોલ્યા ત્યારે સમજાય, પણ એ ચારે એક સાથે છે. તીર્થંકર દેવની વાણીમાં એ વિશેષતા છે, એમને ક્રમ ન પડે. એવી જ રીતે સમજાઈ જાય, અક્રમી હોય તો અક્રમે સમજાય, સમજમાં આવે એવી વિશેષતા છે. કારણ ધાણી ફૂટે એમ આત્મજ્ઞાન કેવી રીતે થાય? દિવ્ય ધનુમાં એટલો ફરક છે. જેમ કે એક મૂર્તિ છે, તો એને થ્રી ડાયમેન્શન છે, તો આપણે તો એને એક સાઈડથી જોઈ શકીએ છીએ. કોનેથી જુઓ તો બે સાઈડથી દેખાય, બાકી તો ન દેખાય. ચાલો, એ તો મોટો પદાર્થ છે, પણ હાથમાં એક આમળું કે તમે તો મૂક્યું હોય, બહુ સ્પષ્ટ જ્ઞાન થયું કે નહીં એનું? સંસ્કૃતમાં એને હસ્ત આમલક વત કહેવાય છે, પ્રત્યક્ષ જ્ઞાનને હથેળીમાં આમળું. તો તે તમને એની પાછળની સાઈડ નથી દેખાતી, ઉપરથી જુઓ તો નીચેની સાઈડ નથી દેખાતી, સામેથી જુઓ તો પાછળની સાઈડ નથી દેખાતી. દેખાય ન દેખાય, ચારે બાજુથી એક સાથે દેખાય એવું જ્ઞાન છે તીર્થંકરનું. તેમની વાણીમાં પણ એવું જ છે કે તમને જે પદાર્થ કહે છે આમ ચારે બાજુથી, ચારે પડખેથી ઉપસાવીને કહે. એવું વાણીની અંદર એવું વિશિષ્ટપણું છે, દિવ્ય ધ્વનિમાં એવું વિશિષ્ટપણું છે કે ત્યાં ફટાફટ જીવોને જ્ઞાન થાય છે. એનું કારણ એક તો જીવો જ્ઞાન પ્રાપ્તિ માટે આવે છે અને એને બતાવનાર એવા મળે છે. કયા જીવોને જ્ઞાન નથી થયું? માનો કે આપણે અનંતવાળી જીવવા નથી થયું, કયા જીવોને જ્ઞાન નથી થતું કે જે ખરેખર જ્ઞાન પ્રાપ્તિ માટે નથી આવ્યા? શું તાત્પર્ય નીકળ્યું એમાંથી? કે તમે ખરેખર પ્રમાણિકપણે જ્ઞાન પ્રાપ્તિ કહો કે આત્મકલ્યાણ માટે જ પ્રવેશ કર્યો છે. જ્યાં સુધી એવું નથી ત્યાં સુધી સમોસરણમાં પણ તમને જ્ઞાન ન થાય, બીજે તો ન જ થાય. સદમસ્ત જ્ઞાનીઓ પાસે, સત્પુરુષ પાસે કે મુનિ પાસે તો જ્ઞાન ન થાય, પણ તીર્થંકર પાસે પણ જ્ઞાન ન થાય. કે જેની વાણીમાં એક સાથે પદાર્થની ચારે બાજુ તમને સમજાવી શકાય એવી વાણી છે. સદમસ્તનું તો કેવું પડે કે આ ચાર વાત કરી પણ છે બધું એક સાથે. સમયસારની 14મી ગાથા છે, અબદ્ધ સ્પષ્ટ અનન્યને જે નિયત દેખે આત્મને અને સંયુક્તને એને શુદ્ધને જાણવો એમ કરીને એવી પાંચ ભાવ લીધા છે. અબદ્ધ સ્પષ્ટ અનન્ય નિયત વિશેષ સંયુક્ત પાંચ ભાવ લીધા. પાંચ ભાવોનું એક ભાવ સ્વરૂપ એમ વાત છે. પાંચ ભાવોના પાંચ ભેદ નથી, પાંચે જેમાં અભેદ છે એવું એક સ્વરૂપ એમ પાછળથી કહેવું પડે. પાંચની વાત કર્યા પછી છઠ્ઠી વાત એમ કહેવાનો, છઠ્ઠી વખત કહેવાનો વારો આવે પાંચ કીધા પછી. તીર્થંકરની વાણીમાં એટલું એવું નથી એમ છે, દિવ્યધનીમાં એવું નથી. તમને છ છ એક સાથે કહી દઈએ એવી અનક્ષરી વાણી છે. નહીં, એક સાથે એ પકડે એટલે એને જ્ઞાન થઈ ગયું. હા, સીધા અનુભવમાં સમોસરણમાં કેટલા જ્ઞાનીઓ થાય, આત્મજ્ઞાનીઓ કેટલા થાય, લાખો કેવડીઓ થાય, મુનિઓ એથી વધારે થાય, તો જ્ઞાનીઓ એથી વધારે થાય. હવે સંખ્યા મૂકી દો તમે, લાખોના લાખો જીવો જ્ઞાની થાય કેમ થતા હશે? અહીંયા કરોડોમાં એક થવો મુશ્કેલ છે, અબજોમાં એકાદો થાય અહીંયા, એવી અત્યારે પરિસ્થિતિ છે. અત્યારે અબજો મનુષ્ય આપણે ભેગા કરીએ, 6 બજની વસ્તીમાં 6 સમ્યક દ્રષ્ટિ કાઢવા મુશ્કેલ છે. હા, અત્યારે આજે પૃથ્વીના ગોળા ઉપર આપણે 6 અબજ છીએ ને, એમાંથી 6 જણ કાઢવા મુશ્કેલ પડે, અબજે એક કાઢવા મુશ્કેલ પડે. અબજોમાં એકનો વારો ન આવે ત્યાં લાખોમાં જ્ઞાનીઓ ઉત્પન્ન થાય, એ વાણીને એ વાતાવરણને એ માહોલને બધું કેવું હશે, અને ત્યાંથી કોરા આવનારા કેવા હશે? બહાદુર આપણી બહાદુરી કરી ચૂક્યા છીએ, એમાં કંઈ આપણે કોઈ નાની નાની સુની ભૂલો નથી કરી અત્યાર સુધી. અત્યાર સુધી આપણા હાથમાં એ પણ બહુ ભૂલો કરી છે, બહુ ભૂલો કરી છે. હવે એ ભૂલ ભાંગવાનો સમય આવ્યો છે એમ સમજીને આગળ ચાલવાનું. અત્યારે આત્મજ્ઞાન ન થાય એવું નથી, અશક્ય નથી કાંઈ, પણ ન થાય તો એ આપણા જ કારણે ન થાય, પછી અહીંયા ન થાય કે સમવસરણમાં ન થાય, બંને જગ્યાએ આપણા કારણે જ નથી થતું, બીજું કાંઈ નથી આમાં. શું કહે છે કે જે વક્તવ્ય એવો જે જીવ ધર્મ છે, આમાં શેમાંથી વાત કાઢે છે પોતે, કે બનારસી દાસે જીવની વાત કરી છે આ પદની અંદર. સમતા રમતા ઉર્ધતા જ્ઞાયકતા સુખભાસ વેદકતા ચૈતન્યતા એ સબ જીવ વિલાસ. તો જીવને એમણે કઈ દેખાડ્યો બનારસી દાસે? તો કે એ વક્તવ્ય છે એટલું કીધું. હવે એમણે તો છદ્મસ્થ છે એટલે પોતાની શક્તિ પ્રમાણે વક્તવ્ય કર્યું, પણ તીર્થંકર દેવ છે એ સર્વ પ્રકારે જેટલા પ્રકારે કહી શકાય એટલા પ્રકારે કહેવાનું સામર્થ્ય હોય તો તે તીર્થંકર દેવમાં છે. અને તે કોણ સમજે તે માત્ર જીવના વિશુદ્ધ પરિણામે એ સમજાય. વિશુદ્ધ પરિણામ એટલે શું? વિશુદ્ધતા એટલે પાત્રતા. પાત્રતાવાળા પરિણામે સમજાય, ગ્રહણ થાય, નહીંતર ગ્રહણ ન થાય. પાત્ર વગર વસ્તુ ન રહીએ એમ. એટલે જે પાત્રતામાં નહોતા એ બધા જ્ઞાનીઓ થવા માંડ્યા. પાત્રતા નહોતી એનો કોઈ ઉપાય નથી. તે જીવના વિશુદ્ધ પરિણામે અથવા સત્પુરુષે કરી જણાય એવો જીવ ધર્મ છે. બીજો એનો ઓલ્ટરનેટિવ આવ્યો. પોતાની પાત્રતા જોઈએ, અને પાત્રતા ન હોય તો એ પાત્રતા ક્યારે આવે? એ સત્પુરુષના સત્સંગથી સમાગમથી એ પાત્રતા આવવા યોગ્ય છે, અને ત્યારે એ સમજાય. બધા જ પહેલેથી પાત્ર હોય છે ને શ્રવણ કરવા આવે છે એવું હોતું નથી, ને એવું જરૂરી પણ નથી. આવ્યા પછી કેટલાકને પાત્રતા થાય. એવો જીવ ધર્મ છે, અને તે જ ધર્મ તે લક્ષણે કરી અમુક મુખ્ય પ્રકારે કરી તે દોહાને વિશે કયો છે? કયો દોહ છે? આ સમતા રમતા ઉરૂપતાવાળો. તે ધર્મ, તે જ ધર્મ એટલે વક્તવ્ય એવો તે ધર્મ, તે લક્ષણો કરી અમુક મુખ્ય પ્રકારે કરી તે દોહાને વિશે મનાથી નાથે કયો છે? અત્યંત પરમાર્થના અભ્યાસે તે વ્યાખ્યા અત્યંત સ્ફૂટ સમજાય છે, અને તે સમજાય આત્માપણું પણ અત્યંત વર્તે છે. તથાપિ યથા અવકાશ ખત્રે તેનો અર્થ સ્વીકાર સાડક છે. કે અત્યંત પરમાર્થના અભ્યાસ છે એટલે શું? આત્મકલ્યાણ કરવાનો જે પ્રયાસ છે, પ્રયત્ન છે, પ્રયોગ છે, એ અત્યંત પ્રયોગ હોય, વારંવાર એનો ઘણો પ્રયોગ હોય, તો એ જે જીવની વ્યાખ્યા કરી છે એ અત્યંત સ્ફૂટ એટલે બહુ જ સ્પષ્ટ સમજાય એવું છે. કોને સમજાય આત્મા? ખરેખર આત્મકલ્યાણ માટે જે વારંવાર પ્રયત્નશીલ હોય, એ પ્રયત્નો અભ્યાસ જેનો સારી રીતે ચાલતો હોય, તે જ આત્મા સમજવાને યોગ્ય થાય. ભાષા તો ભાષા છે, જે ભાષા દ્વારા વક્તવ્ય દ્વારા આત્મા કહેવામાં આવે છે એ તો શબ્દો છે. એ શબ્દોથી એનું વાંચે એવો જે આત્મા કોને સમજાય? બધાને નથી સમજાતો શબ્દો તો એના કે જે પરમાર્થનો જેને અત્યંત અભ્યાસ હોય. પરમાર્થનો અત્યંત અભ્યાસ એટલે આત્મકલ્યાણ કરવા માટે ઉત્સુક થઈને, ઉત્સાહી થઈને, ઉલ્લસિત ભાવે જે વારંવાર પ્રયત્ન કરતો હોય, ખૂબ પ્રયત્ન કરતો હોય, એને આત્મા સમજાવવા જોઈએ. એટલે શું થયું, એવો પ્રયત્ન કરવા વાળો જે પાત્ર એમ, અને એને સમજાય, અને તે સમજાય ત્યારે શું થાય, આત્માપણું પણ અત્યંત પ્રગટ છે. એટલે પ્રત્યક્ષપણે આત્મા પ્રગટ થાય છે, પ્રત્યક્ષ અનુભવ થાય છે, એવી વસ્તુસ્થિતિ છે. તો પણ અહીંયા જેટલો અવકાશ છે તેટલો અર્થ અહીંયા લખ્યો છે, એમ કરીને પોતે એક એક પદનો અર્થ સંક્ષિપ્તમાં લખ્યો છે કે ક્ષમતા એટલે શું, રમતા એટલે શું, ઉર્જતા એટલે શું, એ ચાર સમય 37 નો સમાપ્ત થાય છે. એ તમે આપણે સવાર મહિના પત્ર વાંચવાનો છે, 38 પછી વાંચવાનો, 38 પછી વાંચવાનો. અને 38 નો પત્ર છે, એ પત્રમાં દોહો લખી નાસીદાસજી નાટક સમાચારમાં દોહો છે. મુખ્ય મુખ્ય લક્ષણો જીવના શું છે, જીવને સમજવા માટે અને જળ માટે પણ એક દોહો લખ્યો છે, અને ઉદ્ગવ માટે પણ લખ્યો છે, અને જીવ માટે પણ લખ્યો છે, બે સાથે જ લખ્યા છે નાટક સમીક્ષામાં. શ્રી તીર્થંકર એમ કહે છે કે આ જગતમાં લખ્યો છે બનાવશે દાસદો, પણ એ વાત ભગવાનના દિવ્યધનુથી પરંપરાએ ચાલી આવી છે, એટલે ભગવાનને લીધા છે. તીર્થંકર એમ કહે છે કે આ જગતમાં આ જીવ નામના પદાર્થને ગમે તે પ્રકારે કયો હોય, કોઈ અન્ય મતી હોય, બીજા પણ જીવની વાત કરે છે, તીર્થંકર સિવાય પણ જગતમાં બીજા લોકો જીવ આવો છે ને જીવ તેવો છે એવી વાત કરે છે, અનેક પ્રકારે કરે છે. કે તે પ્રકાર તે સ્થિતિમાં હો, તે પ્રકાર ભલે જે હોય તે હોય, તે વિશે અમારું ઉદાસીન પણ છે. અમે બીજાની વાત અપેક્ષા રાખતા નથી. જીવને સમજવા માટે તીર્થંકર સિવાય અને તીર્થંકરના અનુયાયી સિવાય બીજા કોઈ ગમે તેમ કહે, અમારું એમાં ઉદાસીન પણ છે. ધ્યાનથી કૃપાળુદેવનો અખાણ વાંચે, જીવ જૈન ધર્મ છોડીને ક્યાંય આત્માને સમજવા ન જાય, ભલે ને કોઈ ગમે એવો સમજાવનારો હોય, ગમે એવો ધ્યાન કરાવનારો હોય, ગમે તે પ્રયોગ કરાવનારો હોય, પ્રયોગ કરાવનારો જાય, એવું ચોખ્ખું નહીં. આ જગતમાં જીવને સમજાવવા માટે અનેક પ્રકારે લોકો કહે છે, એમને ખબર છે. વિપશ્યના ધ્યાન બૌદ્ધનો ખાતો છે, એ સિવાય પણ જે અજૈનની અંદર વેદાંતાદિમાં અનેક પ્રકારે આત્મા અને આત્મ ધ્યાનને કંઈક વાતો છે, એ પ્રકાર ગમે તેવો અમારું ઉદાસીન કરવું છે. તમારે ઉદાસ થઈ ગયું જોઈએ હોય છે, તમને અપેક્ષા કેમ છે કે આપણે જોઈએ તો ખરા, સમજીએ તો ખરા, હું કહેવા માંગે આટલા બધા લોકો જાય છે, ભલે લોકો એમ કે છે ભણવા કે શાંતિ મળે છે, શિબિરમાં જઈ આવી શકે બહુ શાંતિ મળે છે, એમના માટે કહેવાય છે રમણ મહર્ષિ માટે એમ કહેવાય, એટલા યોગના પ્રયોગ કરતા હતા, એમ અધર રહેતા હતા, ધ્યાનમાં બેસે અધર આવી જાય જમીનથી ઉપર, જુનાગઢ પાસે બિલખા ગામ છે, એમાં એક આશ્રમ છે, નથુરામ શર્મા કરીને ત્યાં એક આશ્રમ આશ્રમના મુખ્ય અધિષ્ઠાતા હતા. ઘણા લોકો માને છે, અમારા સૌથી નાના કાકાના સસરા ખાસ ત્યાં જતા હતા મુંબઈથી, દર સાલ મુંબઈથી ત્યાં જાય. એ એમ કહેતા હતા, મેં તો નાનપણમાં એમને મળેલો એમના સસરા, અમારા ગુરુ છે નથુરામ શર્મા, ધ્યાનમાં બેસે છે અધર આવી જાય છે, ધ્યાનમાં બેસે ત્યારે અધર થઈ જાય, જમીનથી ઉપર 2-4 ઇંચ ઉપર, કોઈ 6-8 ઇંચ ઉપર થઈ જાય, યોગના પ્રયોગ એવા. હા, ગમે એવો નમી પડે ખેંચાઈ જાય, છે કંઈક આની પાસે કંઈક છે. કૃપાળુ દેવ કહે છે કે બધું ગમે તે પ્રકાર અમારું ઉદાસીનપણું છે, જાઓ કેમ શું કરવા. એ તીર્થંકર પરમદેવ છે, સંપૂર્ણ નિર્દોષ પરમાત્મા છે, જ્યાં દોષનો એક અંશ પણ તમે કલ્પના કરીને પણ કલ્પી શકો એવો અવકાશ નથી, ગુંજાશ નથી, એનો એ સ્વીકાર કરતા નથી, એનો એ સત્કાર કરતા નથી, દેવ તરીકે એને પૂજતા નથી. સંપૂર્ણ પૂજ્યપણું પ્રગટ થયું હોવા છતાં પણ એને એ પૂજતા નથી. એને એની વાત સાંભળવા જેવી હોય નહીં. આવડી મોટી ભૂલ કોઈ કરતું હોય તો પછી એ ગમે તે પ્રકાર હોય, એમ કહેવું છે. વાત પૂરી થઈ ગઈ, ફિનિશ. અને બહુ બુદ્ધિવાળા માણસો અને મોટી સંખ્યાના માણસો આવી ભૂલ કરે છે. આ બધા જૈનોની વાત કરું, જૈનોમાં બધી ઘણી ગડબડ છે. કોઈ વિપશ્યના જાય છે તો કોઈ પોંડિચેરી જાય છે તો કોઈ ક્યાંય જાય છે તો કોઈ ક્યાંય જાય છે. કૃપાળુદેવને માનવા વાળા, બીજાની વાત નથી કરતો, કૃપાળુદેવને માનવા વાળા. નહીં વાંચ્યું, વાંચીને શું કાઢ્યું. ચોખ્ખું લખે છે, ગમે તે પ્રકાર હો તે વિશે અમારું ઉદાસીનપણું છે. પહેલેથી દૂર થઈ અમે ઉદાસ છીએ એનાથી. અમે એને કોઈ સાચા ખોટા ઠરાવવાની મહેનતમાં પડતા નથી, જરૂર નથી સાબિત કરવાની, કાંઈ અમે ઉદાસ છીએ. વિથ નો કોમેન્ટ્સ વાતને વજન જ આપવાનો સવાલ નથી રહેતો, કોઈ કોમેન્ટ્રી કરવાની જરૂર નથી. કોમેન્ટ્રી કરવા એનો અર્થ શું થાય કે તમે એટલું તો એને વજન આપો છો ને, સ્થાન આપો છો ને, કોમેન્ટ્રી કરવા જેટલું તો સ્થાન આપો છો ને. બિલકુલ નહીં. ગુરુદેવ પાસે ચર્ચા કરવા આવેલા ને ચંદ્રશેખર વિજય, અમે કાંઈ ચર્ચા કરતા નથી, તો એનું મૂડ જોઈને સમજી જાય, તો પગ પગ ઉપરથી વર્તી જાય, ન બોલે ને તો ખબર પડી જાય કે શું કરવા આવ્યા છે. હા, પ્રસ્તાવ મૂક્યો કે આપણે ચર્ચા કરવા હું આવ્યો છું લીંબડીમાં વિહાર દરમિયાન હતા. અમે કોઈની હાલ ચર્ચા કરતા નથી. જે પ્રકારે નિરાબાધપણે તે જીવ નામનો પદાર્થ અમે જાણ્યો છે, તે પ્રકારે કરી તે પ્રગટ અમે કહ્યો છે. શું તીર્થંકર દેવ કહે છે કે જે પ્રકારે નિરાબાધપણે એમાં બાધાને કોઈની દલીલ બલીલ કાંઈ પ્રકાટ્ય જીવ નામનો પદાર્થ અમે જાણ્યો છે તે પ્રકારે કરીને તે પ્રગટ અમે કહ્યો છે. જેવું જાણ્યો એવો જ કહ્યો છે. જે લક્ષણે કહ્યો છે તે સર્વ પ્રકારના બાધે કરીને રહિત એવો કહ્યો છે. એ બધા લક્ષણ પણ નિરાબાદ લક્ષણ કયા છે, એમાં કોઈ બાધા કાઢી શકે નહીં. એક બહુ સરસ વાત 49મી ગાથાની ટીકામાં અમૃતચંદ્રાચાર્ય કરી છે. પરમાર્થ સ્વરૂપ જીવ અરૂવમ ગંધમ સ્પર્શમ કરીને જે અલિંગ્રહણની ગાથા કહી, તો કે આ વિષયમાં વાદ વિવાદ કરનારા ઘણા માણસો હોય છે. નહીં જીવ આવો છે, તમે કહેશો એમને પણ જીવ આવો છે, તમે કહેશો ને પણ જીવ આવો છે, તો કે બધો વિવાદ ને ઝઘડો અમે ભેદ જ્ઞાનીઓને સોંપી દીધો. કોને હોય પછી ભેદ જ્ઞાનીઓ? એનો અર્થ શું થાય કે જે જીવ ભેદ જ્ઞાન કરે છે એને વાદ વિવાદ કોઈ બાધા પહોંચાડી નથી શકતો, કોઈનો વાદ એને બાધા નથી પહોંચાડી શકતો નથી. એટલું એને આત્મ સ્વરૂપ અત્યંત સ્પષ્ટ ભેદ જ્ઞાનથી પ્રગટ અનુભવ ગોચર થાય છે અને નિશંકપણે અનુભવાય છે. નિશંકતા કેટલી આવે અનુભવી જીવને, કે 14 બ્રહ્માંડ ખળભળે તો એ ખળભળે નહીં. અનેક પ્રકારના પ્રસંગોમાં માણસ ખળભળી જાય છે ને અંદરથી, એ 14 બ્રહ્માંડ ખળભળે ને તો એ ખળભળે નહીં. કેમ? કે એને અવ્યાબાધ સ્વરૂપ શાશ્વત પદ પોતાનું અનુભવ્યું છે. એટલે ભેદ જ્ઞાનીની વાત જુદી છે એમ કરીને ત્યાં પણ એ વાત એમણે કરી છે. અહીંયા પણ એમ કહે છે કે સર્વ પ્રકારના બાધે કરીને રહિત એવો કયો છે, અમે તે આત્મા એવો જાણ્યો છે, જોયો છે, સ્પષ્ટ અનુભવ્યો છે. જાણ્યો છે, જોયો છે અને સ્પષ્ટ અનુભવ્યો છે. શું બાકી રહ્યો? અરે અમે તે જ પ્રગટ આત્મા જ, અમે તે જ આત્મા જ અમે છીએ. તે આત્મા અમે પ્રગટપણે અમે તે જ આત્મા છીએ. પછી વળી શું બીજી વાત કરવી એમ કે છે? તે આત્મા સમતા નામને લક્ષણે યુક્ત છે. અહીંથી ભાઈ દોહાની વાત અર્થ શરૂ કરે છે. એવો જે આત્મા છે, આપતી પ્રસ્તાવના કર્યા પછી એક એક લક્ષણની વાત શરૂ કરે છે. ખાલી શબ્દોના અર્થ કરવાની વાત નથી એમ કે છે. જાણ્યો છે, જોયો છે, અનુભવ્યો છે, હવે એટલા એવા જ્ઞાનપૂર્વક એના લક્ષણની ચર્ચા ચાલે છે કે તે આત્મા સમતા નામને લક્ષણે યુક્ત છે. સમતા નામને લક્ષણે યુક્ત છે એને કેવી રીતે સમજાવે છે? કે વર્તમાન સમયે જે અસંખ્ય પ્રદેશાત્મક ચૈતન્ય સ્થિતિ તે આત્માની છે, તે પહેલાના 1, 2, 3, 4, 10 સંખ્યાત અસંખ્યાત અનંત સમયે હતી, વર્તમાન છે અને હવે પછીના સર્વકાળને વિશે પણ તે જ પ્રકારે તેની સ્થિતિ છે. સમતા એટલે સંપણો, તા એટલે પણું, સંપણું. આ દ્રવ્ય સંપણું કહ્યું. શું દ્રવ્ય એટલે શું? કે આત્મા અસંખ્ય પ્રદેશી દ્રવ્ય છે. એ ભૂતકાળના એક સમયથી માંડીને અનંતકાળ, ભવિષ્યકાળના એક સમયથી માંડીને અનંતકાળ અને વર્તમાન, જેટલા જેવા પ્રદેશે છે એટલા એવા પ્રદેશે હંમેશા એમ જ છે, એમ જ રહેશે, એમ જ હતો. એવી સ્થિતિ છે. કોઈ પણ કાળે તેનું અસંખ્યાત પ્રદેશાત્મક પણ એ દ્રવ્ય થયું, ચૈતન્ય પણ તે ભાવે થયું, અરૂપી પણ રૂપરસગંધ રહી નાસ્તી થઈ, રહિત પણ રૂપરસગંધ શબ્દ રહિત પણ એ આદિ સમસ્ત સ્વભાવ, એનો જે સ્વભાવ છે, સ્વરૂપ છે, તે છૂટવા ઘટતા નથી, એમાં કાંઈ ફેરફાર થવો ઘટતો નથી. અસંખ્ય પ્રદેશ એમને મરીએ, ચૈતન્યપણું પણ એમને મરીએ, અરૂપીપણું પણ એમને મજરીએ, એવો જે સમસ્ત સ્વભાવો છે તેમાંથી કાંઈ છૂટે નહીં, કાંઈ ઘટે નહીં, એવું જે સંપણું સમતા, તે જેનામાં લક્ષણ છે તે જીવ છે. છેલ્લે એમ કહેશે કે એવું જે પ્રકાશ્યમાન, નિરાબાધ પ્રકાશ્યમાન ચૈતન્ય, તે જીવનું સ્વરૂપ છે, તે જીવ પ્રત્યે ઉપયોગ વાળતા પ્રગટ દેખાય છે. અર્થ કરીને સમજાય છે એમ ન લીધું, આટલી વ્યાખ્યા કરીને સમજાયું. તો કે સમજવું એક વાત છે, પ્રગટ દેખવું તે બીજી વાત છે. સમજવામાં તો જેટલું સમજાયું એના ઉપરથી સમજાણું કહેવા માંગે છે, ન સમજાણું એની વાત નથી, સમજાણું એની વાત છે. પછી એમ કહે છે કે એમ નહીં, જીવનું એવું જે સ્વરૂપ, તે જીવ પ્રત્યે ઉપયોગ વાળતા પ્રગટ દેખાય છે. આમ કરીને આવો સ્વભાવ આવી રીતે પ્રગટપણે જો ઉપયોગ વાળીને અંતર્મુખ કરીને જો, બહુ મોટી સમસ્યા તો અંતર્મુખ થવાની છે. ગઈ 20મી અને 22મી સ્વાધ્યાય ચાલી ગયો, સહાનુભૂતિ પ્રકાશમાં બંને સ્વાધ્યાય આપણે પ્રસિદ્ધ થઈ ગયા છે, પણ એ બહુ મોટી સમસ્યા છે. ઉપયોગ કેમ અંદર વાળવો, અને એ વળ્યા વિના, જેમ કૂવાનું પાણી અંદર ડોક્યું કર્યા વિના દેખાય નહીં. કૂવામાં પાણી હોય, તરસ લાગી હોય, તો કાંઠે જઈ વાંકો વળી અને જોવે તો ખબર પડે પાણી છે કે નહીં, હોય તો પછી કાઢવાનો પ્રયત્ન કરે. મારતે ઘોડે તરસો માણસ ઘોડા ઉપર દોડ્યા જ કરે, તેથી કાંઈ પાણી ન મળે, એ ઘોડાથી ઉતરીને એને જોવું પડે કૂવામાં. એમ વિકલ્પના ઘોડા ઉપરથી ઉતરીને અંતર્મુખ થવું પડે, ત્યારે અંતરતત્વ સ્વરૂપ એવું જે પરમાત્મ તત્વ છે, પરમ તત્વ છે, એ દેખાય છે, પ્રગટ દેખાય છે, કેમ કે પોતાનું સ્વરૂપ છે. પણ બહિર્મુખ અનાદિથી છે, અંતર્મુખ થવું એ બહુ મોટી સમસ્યા છે, જે સમસ્યા અનંતકાળે પણ સમાધાનને પામી નથી એવી સમસ્યા છે. એ સમસ્યા સોલ્ટે ત્યારે કામ થાય એવું છે. એ વિશે આપણે ચાલી ગયું, અહીંયા પણ એ ઉપયોગ વાળવાની વાત કરી છે. જીવના સ્વરૂપની વાત જ્યાં ચાલી છે ત્યારે ઉપયોગ વાળવાની વાત કરી છે. થોડું વિશેષ લઈશું અહીંથી.